અત્યારે વિશ્વની અંદર મુખ્ય 11 ધર્મો કહેવાય છે. પછી એના પેટા ધર્મો અને એ બધું ગણીએ તો હજારો ને લાખોમાં જાય, પરંતુ મુખ્ય 11 ધર્મો છે. અને ઇતિહાસ આપણને કહે છે કે સૌથી જૂનામાં જૂનો ધર્મ એ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. મેક્સ મુલરે પણ કહ્યું કે ધ ઓલ્ડેસ્ટ બુક ઇન ધ વર્લ્ડ લાઇબ્રેરી ઇઝ ઋગ્વેદ. ઋગ્વેદ એટલે જ આપણા વેદો. જે કોઈ મનુષ્યએ નથી આપ્યા, પરંતુ પરમાત્માએ આ વેદો આપેલા. એટલે આ ધર્મ પરમાત્માએ પોતે સ્થાપેલો છે. આ 11 ધર્મોની અંદર આજે સનાતન હિન્દુ ધર્મ છે. હવે તમે જુઓ કે એને સનાતન એટલા માટે કહેવાય છે કે એના સ્થાપક ભગવાન છે. 11 11 બીજા 10 ધર્મો જોશો આ પાછળના, તો એના સ્થાપકના નામ મળશે, પણ હિન્દુ ધર્મના સ્થાપકનું નામ નહીં મળે તમને. જોજો કે જુઓ કે બૌદ્ધ ધર્મ હોય તો ગૌતમ બુદ્ધે સ્થાપેલો હશે, જૈન ધર્મ હોય તો મહાવીર સ્વામીએ, કે પછી જરસુસી ધર્મ હોય તો આજે પારસીના વડાએ સ્થાપેલો હશે. પછી તમે જોશો કે આ પ્રમાણે યહૂદી ધર્મ હોય તો મોઝેસનું નામ હશે, ખ્રિસ્તી ધર્મની અંદર ઈસુ ખ્રિસ્તનું નામ હશે. હિન્દુ ધર્મમાં કોઈનું નામ નથી. એટલે એનો મતલબ એ થયો કે ભગવાને આ ધર્મ આપેલો છે, એટલા માટે એને સનાતન કહેવાય છે. બીજું એને શાશ્વત ધર્મ પણ કહે છે, કારણ કે એની રક્ષા ભગવાન પોતે કરે છે, એટલા માટે એને શાશ્વત કહેવાય છે. આ હિન્દુ ધર્મ ઉપર પ્રહારો ઘણા થયા, ખૂબ પ્રહારો થયા, અને એ બધા પ્રહારો ઠેઠ પહેલાંથી ચાલુ છે. તમે જો હિરણાક્ષ, હિરણ્યકશિપુ, એવા એવા રાવણ ને કુંભકર્ણ ને દંતવક્ર બધા કેટલા કેટલા બધા કંસ દુર્યોધન બધા કેટલાય આવ્યા, કે એણે આ ધર્મ ઉપર ઘણા બધા પ્રહારો કરેલા છે. પરંતુ એ બધા પ્રહારોની અંદર પણ આપણો ધર્મ બરોબર રહેલો છે. એટલે આ એક સમજવાની વસ્તુ છે કે આટલા બધા પ્રહારો જે ધર્મ ઉપર થયા હોય છતાં એ બરોબર રહે તો એનામાં તેજ કેટલું હશે. એક વખતે બ્રહ્માને નિદ્રા આવી, એના મળામાંથી વેદો શવી ગયા, એટલે હયગ્રીવ નામનો દાનવ એ વેદો લઈ ગયો. એટલે ટૂંકમાં જ્યારે બ્રહ્માની રાત્રિ થઈ ત્યારે વેદો નીકળી જાય છે, દાનવ લઈ લે છે, એટલે આસુરી સંપદા શક્તિ એનો આખો બધો વિકાસ થવા માંડ્યો. ભગવાનને ચિંતા થઈ એટલે ભગવાને મત્સ્યાવતાર ધારણ કરી અને એ હયગ્રીવ દૈત્યનો નાશ કરીને પાછા વેદો આપ્યા. એટલે જેની રક્ષા ભગવાન કરતા હોય એને પછી કોઈ નાશ થવાનો પ્રસંગ થતો નથી. એટલે આ ધર્મ ઉપર ઘણી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. આપ જુઓ કે દુનિયાના બીજા ધર્મોને સંસ્કૃતિઓ, બીજા શબ્દોમાં કહીએ, સનાતન સંસ્કૃતિ સિવાયની બીજી સંસ્કૃતિઓ, એ બધી ઘણી બધી લુપ્ત થઈ ગયેલી છે. આપ બધા અહીં તો બેઠા છો જૂના માણસો. એક કવિતા આપણે મોહમ્મદ ઇકબાલની ભણતા હતા, અને એમાં એણે કહ્યું છે કે યુનાનો મિશ્ર રૂમાં સબ મિટ ગયે જહાં સે, અબ તક અગર હૈ બાકી નામો નિશા હમારા, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા. એટલે એણે કહ્યું કે યુનાની ધર્મ ગ્રીક સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ, મિસરની સંસ્કૃતિ એટલે ઇજિપ્શિયન સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ, રોમા એટલે કે રોમન સંસ્કૃતિ પણ ખલાસ થઈ ગઈ. પરંતુ કોણ જાણે કેવું આશ્ચર્ય છે કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કોઈ એવી વસ્તુ છે કે આપણું જે હિન્દુઓનું અસ્તિત્વ મળતું નથી, અને કેવી રીતે સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, હિરણ્યકશિપુથી માંડી અને કેટલા કેટલા આપણા ઉપર પ્રહારો આવ્યા. તમે જુઓ મુસલમાનોએ લગભગ 1000 વર્ષ સુધી ગમરોળ્યો આ દેશ, ખ્રિસ્તીઓએ પણ લગભગ આમ 400 વર્ષ ગણીએ તો એમણે પણ આ દેશ ઉપર શાસન ને એવું બધું કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ગણીને બધું કરી હતું. તો પણ આપણે આજે 85% લગભગ 90% કહીએ તો હિન્દુઓ છે. બાકી તમે જુઓ કે આફ્રિકા દેશ ઉપર બધા ઉતરી પડ્યા મુસલમાન કે ખ્રિસ્તીઓ, પોતાનો મૂળ ધર્મ હતો જ નહીં, એટલે કાં તો પ્રજા મુસ્લિમ થઈ કાં તો ખ્રિસ્તી થઈ ગઈ. યુરોપ આટલો મોટો દેશ ગણાય છે, પોતાને બહુ જ કહે છે કે અમે સર્વથી શ્રેષ્ઠ, પરંતુ એની ઉપર ખ્રિસ્તી ધર્મનું આક્રમણ થયું, આખો યુરોપ ખ્રિસ્તી થઈ ગયેલો. એનામાં સંસ્કાર જ ક્યાં હતા કે જ્યારે આપણા ત્યાં સમુદ્રગુપ્તનો સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે એને ષડ નાખીને વાણ ચલાવવા એ ખબર નહોતી. જ્યારે જુલિયસ સીઝરે દેશ જીત્યો ત્યારે એમ થયું કે આવા જંગલીઓ ઉપર રાજ્ય કરવું આપણા માટે નામુશી ગણાય, મૂકીને જતો રહ્યો, આમાં મજા નહીં. એવી પ્રકારનું તે આખા દેશ ઉપર બીજા ધર્મો ગયા. આ બાજુ મુસલમાન દેશો, એની અંદર પણ મૂળ ધર્મ તો હતા જ, પણ બીજો ધર્મ ચડી ગયો. વિશ્વના આ બધા ધર્મ દેશો ઉપર જ્યારે કોઈક બીજા ધર્મે આક્રમણ કર્યું ત્યારે ચડી ગયા. જ્યારે હિન્દુસ્તાન ઉપર સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, એક આશ્ચર્યજનક ઘટના નથી? આટલા બધા પ્રહારો થયા તો પણ આપણે આજની તારીખે પણ 90% હિન્દુ છીએ, તો શું છે આમાં એક રહસ્ય? તમે જુઓ કેટલું બધું ભયંકર હતું. મુસલમાન તો રાજાઓ હતા અને આપણને મરો કા મુસલમાન થયું હતું. કેટલા 10,000 મંદિરો તોડી નાખ્યા અને કેટલા મણ જનોયો સિદ્ધપુરમાં અને બીજા બધે આ બધા નીકળી ગઈને માથા કાપી નાખ્યા. કેટલો બધો પ્રહાર થયો છે હદ વગરનો. આપણા ત્યાં જેને કહેવાય ને ભંગી લોકો, હવે આપણા ત્યાં આભડછેડનું કલંક હતું હિન્દુ ધર્મ માટે, છતાં પણ એ જમાનામાં મુસ્લિમો બહુ થયા નથી. આજની તારીખે પણ એ લોકો અસ્તિત્વ ધરાવે છે, તો સમજવા જેવું છે. તો શું હશે તે જ તો મોહમ્મદ ઇકબાલે ફોડ નથી પાડ્યો, ખાલી આટલું કહ્યું, કુછ બાત હૈ કે હસ્તી મીઠતી નહીં હમારી, કોઈક એવી વાત છે કે અમારું અસ્તિત્વ મળતું નથી. એ વાત મેં આગળ કહીએ કે આ ધર્મની રક્ષા માટે સાક્ષાત ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. બસ આ જ રહસ્ય કે જેને રામ રાખે અને કોણ ચાખે એમ કહે છે કે જ્યારે ભગવાન જ રક્ષા કરવા માટે આ પૃથ્વી ઉપર આવતા હોય ત્યારે એ સનાતન ધર્મ કહેવાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એટલે એ માટે ભગવાન આવે છે. આ મેં વાત આપણે ઘણા બધા લાંબા સમયથી કરી, ઠેઠ હિરણાક્ષના સમયથી, પરંતુ એક એવો સમય આવ્યો ભારતની અંદર મધ્યકાલીન યુગની અંદર. મધ્યકાલીન યુગ જેને મિડિવલ એજ કહે છે, એમાં એક જુદું આક્રમણ હતું. પહેલાં તો મેં કહ્યું ને કે આપણા જે હિન્દુઓ જે અસુરો તરીકે હતા, રાવણ બ્રાહ્મણ હતો, આમ તો તમે જુઓ દુર્યોધન ક્ષત્રિય હતો, છતાં એ જુદી જ સંસ્કૃતિ એ લોકોએ ઊભી કરેલી, જે વૈદિક સંસ્કૃતિનો જ વિરોધ, ભગવાનનો જ વિરોધ કહીએ ટૂંકમાં કહીએ તો. એટલે કમ્યુનિસ્ટ વિચારધારાનું મૂળ ઠેઠ હિરણાક્ષથી છે. હમણાં કંઈ આપણે આમને માન આપીએ છીએ કે ચાલો ભાઈ કાર્લ માર્ક્સે કર્યું કે એંગલે કર્યું, પણ બહુ પહેલાંથી આપણા ત્યાં છે. તો ચારવાક પણ આપણા ત્યાં થયેલા છે જે ભગવાનનો નિષેધ કરનારા. તો એ જમાનામાં તો આક્રમણો જુદા હતા, ત્યાં એમાં પણ આપણે બધા ટક્યા. ત્યાર પછી મેં હમણાં કહ્યું એ પ્રમાણે આ બધા ઇન્વેઝન્સ આવ્યા બધા મુસલમાનોના ખ્રિસ્તીના, એમાં પણ આપણે ટક્યા વિદેશીઓ વિધર્મીઓના વિદેશીઓના. પરંતુ મધ્યકાલીન યુગની અંદર એક આક્રમણ હતું, હિન્દુઓ ઉપર હિન્દુઓનું આક્રમણ હતું. હવે તો ભયંકર કહેવાય ને, ઘર ફૂટે ઘર જાય જેવું. હિન્દુઓ ઉપર હિન્દુઓનું આક્રમણ એ કેટલું મુશ્કેલ પડે બોલો. અને એ આક્રમણ બહુ જબરું હતું. એ કેવું હતું